આવો આપણે પ્રભુના વચનો તરફ વળીએ. લેવીઓનું પુસ્તકનો તેનો ચોથો અને પાંચમો અધ્યાય આપણો વિષય છે. આપણે આ અભ્યાસ કર્યો છે લેવીઓના પુસ્તકમાં. આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે પવિત્ર શાસ્ત્રની વાત કરીએ ત્યારે લેવીઓનું પુસ્તક ઘણા બધા લોકો વાંચવાનું ટાળતા હોય છે, કારણ કે આપણે એમ સમજીએ છીએ કે આ વચનો આજે આપણને લાગુ પડતા નથી, આપણે અર્પણો આપતા નથી, અને જે કાયદા અને નિયમો આ પુસ્તકમાં આપવામાં આવ્યા છે તે આપણને લાગુ પડતા નથી. પણ જેમ મેં ગત દિવસોમાં આપણે જેમ અભ્યાસ શરૂ કર્યો અને મેં તમને વારંવાર યાદ દેવડાવ્યું છે કે આ પુસ્તક એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ આપણને ચિંધે છે. પહેલા ત્રણ અધ્યાયમાં આપણે ત્રણ જુદા જુદા અર્પણો વિશે શીખ્યા. તે ત્રણેય અર્પણ મેં તમને જણાવ્યું તે પ્રમાણે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે, તેમનું કાર્ય શું છે, એમની સેવા શું છે તે તરફ ચિંધી રહ્યા છે. અને આજે જ્યારે આપણે બીજા ફરીથી બે અર્પણ જોવાના છે, તે અર્પણ પણ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણી માટે જે કાર્ય કર્યું છે, આપણી માટે જે બલિદાન આપ્યું છે તે તરફ આપણું ધ્યાન દોરે છે. દરેક કલમ હું વાંચવાનો નથી. આ જે પહેલા સાત અધ્યાય છે તે આજે આપણે સમાપ્ત કરીશું. જે પાંચ અર્પણ આપણે જોયા અને જે છઠ્ઠો અને સાતમો અધ્યાય છે તે બંને ફક્ત આ અર્પણોની જે વિધિ છે તેનો વિગતવાર આપણને શીખવે છે. એટલે આપણે તે તરફ પણ ધ્યાન દોર્યું છે અને આશા રાખું છું કે તમે પણ તમારી પોતાના સમયમાં તમે આ અધ્યાય વાંચો અને તમે સમજી શકો. તો આવો આપણે લેવીઓનું જે ચોથું પુસ્તક છે અને ચોથો અધ્યાય છે તેમાં આપણે વાંચન શરૂઆત કરીએ. ત્યાં લખવામાં આવ્યું છે કે તે પછી યહોવાએ મૂસાને બીજી સૂચનાઓ આપી અને તેને કહ્યું કે ઇસ્રાયેલના લોકોને કહે કે જે કૃત્યો કરવાની યહોવાએ મના કરી છે તે ન કરવા તેનું પાલન કરે. જો કોઈ વ્યક્તિ અજાણતા મારા આદેશોનું ઉલ્લંઘન કરે તેને માટે આ નિયમો છે. જો અભિષિક્ત યાજક એવી રીતે ભૂલ કરે અને લોકોને દોષમાં નાખે તો તેણે પોતે કરેલા પાપના પ્રાયશ્ચિત રૂપે યહોવાને એક ખોળખાંપણ વગરનો બળદ તેણે કરેલા પાપાર્થણ માટે અર્પણ તરીકે ચડાવવાનો છે. તેણે બળદને મુલાકાત મંડપના પ્રવેશ દ્વાર આગળ લાવીને તેના માથા પર હાથ મૂકીને તેની યહોવાની સમક્ષ વધેરવો. પછી અભિષિક્ત યાજક તેનું લોહી લઈને મુલાકાત મંડપમાં આવે અને પછી લોહીમાં પોતાની આંગળી બોળી યહોવા સમક્ષ સાત વખત પરમ પવિત્ર સ્થાનના પડદા પર લોહીના છાંટા નાખે. ત્યારબાદ તેને થોડું લોહી મુલાકાત મંડપની અંદર યહોવા સમક્ષ ધૂપની વેદીના ખૂણાઓ ઉપર રેડવું અને બાકીનું લોહી મુલાકાત મંડપના પ્રવેશ દ્વાર આગળના યજ્ઞ વેદીના પાયા આગળ રેડી દેવું. પછી તેણે પાપાર્થણના બળદની બધી ચરબી કાઢી લેવી આંતરડા પર અને તેની આસપાસની ચરબી, બે મૃત પીંડો અને તેની પરની કમર પાસેની ચરબી અને કાળજા તેમજ મૃત પીંડો પરની બધી જ ચરબી કાઢીને બાજુએ રાખવી અને પછી તે બધી ચરબી યાજકે યજ્ઞ વેદી પર હુમી દેવી. પરંતુ જુવાન વાછરડાનો બાકીનો ભાગ, ચામડું, માંસ, માથું, પગ, આંતરડા અને છાણ છાવણીની બહાર પવિત્ર સ્થાને લઈ જઈ ત્યાં રાખ નાખવાની જગ્યાએ લાકડા સળગાવીને તેને બાળી મૂકો. અહીંયા વિગતવાર આપણને જણાવવામાં આવ્યું છે કે આ પાપાર્થણ જે હતું તે કેવી રીતે થવું જોઈએ. હવે આપણે હજુ આગળ વધીએ તે પહેલાં અને હવે જે બીજા વચનો છે તે હું વાંચનાર નથી, કારણ કે આ જ વાત જુદી જુદી જે સમાજમાં વ્યક્તિઓ છે તેઓને માટે આ જ રીતનું વર્ણન આપવામાં આવ્યું છે કે કેવી રીતે તેમણે આ અર્પણ આપવાનું. પણ શરૂઆત યાજકથી થાય છે અને અહીંયા જે મૂળભૂત આવશ્યકતા છે તેને સમજવાની આપણે બહુ જરૂર છે કે દરેક વ્યક્તિએ એક સમજ હોવી જોઈએ કે તેમને યહોવાની ક્ષમાની જરૂરિયાત છે, અને તે વાત આપણે દરેક વ્યક્તિએ સ્વીકારવી જોઈએ. અને એ વાત આપણને અહીંયા પહેલી બે કલમમાં જોવા મળે છે કે દરેક વ્યક્તિને પ્રભુની ક્ષમાની જરૂરિયાત છે. ત્યાર પછી હમણાં મેં જે વાંચ્યું એ જે 3-12 જે કલમ આપણે વાંચી તે આપણને જે યાજક હતા, મુખ્ય યાજક હતા, તેને કેવી રીતે તેમણે કેવી રીતે માફી માંગવી, તેમનો માફીનો માર્ગ કેવો છે તે વિશે આપણને શીખવે છે. ત્યારબાદ તમે જ્યારે 23-21 કલમ જો વાંચશો તો ત્યાં એક સમાજ તરીકે, એક સમુદાય, એક સમગ્ર રાષ્ટ્ર તરીકે માફીનો માર્ગ શું છે તે આપણને બતાવે છે. ત્યારબાદ જે આગેવાન છે 14-26 કલમમાં આગેવાને શું કરવાનું છે તે બતાવવામાં આવે છે. અને ત્યાર પછી 27-35 કલમ તમે વાંચો તો એક અંગત રીતે, એક વ્યક્તિ તરીકે આપણે માફીનો માર્ગ શું છે તે આપણે જોઈએ છે. અને જ્યારે તમે 5 અધ્યાયમાં અને 1-6 કલમ તમે જુઓ તો ત્યાં પણ કેવી રીતે વ્યક્તિએ માફી માંગવી અને તે અર્પણ વિશે આપણને ત્યાં શીખવવામાં આવ્યું છે. અને ત્યાર પછી 7-5 અને 7-13 જે કલમ છે તે આપણને એક ગરીબ વ્યક્તિ કેવી રીતે માફી પામી શકે છે તે વિશે આપણને શીખવે છે. તો અહીંયા કોઈની પાસે કોઈ બહાનું નથી કે તેઓ પોતાના પાપની માફી ન માગી શકે. બીજી પણ વસ્તુ અહીં આપણે જોઈ શકીએ છીએ કે તમે યાજક હો, શ્રીમંત હો, આગેવાન હો, ગરીબ માણસ છો, સમાજમાં સામાન્ય માણસ છો, દરેક વ્યક્તિએ આ વસ્તુ સમજવી જરૂરી છે કે તેમને યહોવાની ક્ષમાની જરૂર છે. અને આ અર્પણ વિશે જે આપણે હમણાં શીખ્યા તો આપણે કદાચ તમે જોયું હશે કે જે સૌથી પ્રથમ અર્પણ આપણે શીખ્યા હતા, બર્ન્ટ ઓફરિંગ, દહીંના પણ જેને કહેવામાં આવે છે, તેમાં અને આ અર્પણમાં ખાસી બધી સમાનતા છે. અને આ બે અર્પણ જુદા કેવી રીતે છે તે સમજવા પણ બહુ જરૂરી છે. તો જે દહીંના પણ છે તે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે તેની ઓળખ આપે છે. જ્યારે આ પાપાર્થણ છે તે આપણને શીખવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણી માટે શું કર્યું. જે દહીંના પણ હતું તે પ્રભુ બાપ તરફથી, જે પ્રભુ બાપ તરફ સમક્ષ જે ન્યાય ઠરાવવા માટે જે કિંમત છે અને પ્રભુ બાપને કેવી રીતે સંતોષ આપવો તે વિશે આપણને કહે છે. જ્યારે પાપાર્થણ છે તે એ કિંમત પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા બદલે ચૂકવે છે તે તરફ આપણને ચિંધે છે. એટલે કે જે કિંમત આપણે પોતે ચૂકવી ન શકતા તે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે ચૂકવી છે. અને એ તરફ પાપાર્થણ આપણું ધ્યાન દોરે છે. જે દહીંના પણ છે તે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેટલા મૂલ્યવાન છે તે બતાવે છે. અને જ્યારે પાપાર્થણ છે તે આપણને શીખવે છે કે આપણા પાપની કિંમત કેટલી ભારે છે. જે દહીંના પણ હતું તે આપણે પોતાની ઈચ્છાથી લાવવાનું હતું આપણે શીખ્યા તે પ્રમાણે, જ્યારે પાપાર્થણ છે તે લાવવાને માટે આજ્ઞા આપી છે, કમ્પલસરી હતું, તમારે લોહી વગર, બલિદાન વગર, અર્પણ વગર પાપની માફી શક્ય નથી. એટલે કે આ એ આપણને આજ્ઞા આપવામાં આવી છે. જે દૈન્યાર્પણ હતું આપણે જોયું હતું કે તેની જ્યારે તેને અગ્નિ પર મૂકવામાં આવે છે તો એ ધુમાળો ઉપર જાય છે. જ્યારે આ પાપાર્થણ આપણે વાંચ્યું તે પ્રમાણે તેને નીચે રેડી દેવામાં આવે છે. અને આ બે બંને અર્પણ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે સેવા છે, બાપ તરફની તેમની જવાબદારી તેમણે પૂરી કરી, તે બાપ પાપની માટે, પાપની માફીને માટે જે બાપે નક્કી કરેલી હતી કિંમત, પ્રભુ ઈસુ ખ્રિસ્તની જવાબદારી તેમણે બાપ તરફ પૂરી કરી, અને પાપાર્થણ એટલે કે આપણી માટે જે આપણે પોતે ન કરી શકતા હતા તે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યું છે. એટલે આ અર્પણો આપણે સમજવા બહુ જરૂરી છે. આ પાપાર્થણ અને દોષાર્થ પણ જે આપણે આજે શીખનાર છે તે આપણે જોઈએ છે કે તે બંને એક જ કાયદા દ્વારા સંચાલિત હતા. અને તેની માટે તમે 7મો અધ્યાય ને પહેલી 10 કલમ વાંચી શકો છો. સ્પષ્ટ રીતે કહીએ તો દોષાર્થ પણ વ્યક્તિગત પાપ માટે હતું, કે જે લોકો હતું કે જે લોકોને અને મિલકતને લઈને કંઈક આપણે કર્યું હોય તો તે માટે એ છે. અને આ એક એવું અર્પણ છે જ્યાં તમારે તેનું વળતર આપવાનું હતું. જ્યારે પાપાર્થણ છે તે કાયદાના કેટલાક ઉલ્લંઘન પર કેન્દ્રિત હતું. એટલે કે પાપાર્થણ, તમે જે પ્રભુના નિયમો છે તેનું ઉલ્લંઘન કર્યું તેને લીધે તમે કરો આપવાનું છે. જ્યારે દોષાર્થ પણ છે એ તમે જે સમાજમાં જે વ્યક્તિઓ છે અને તેમની સાથે તમે જે અન્યાય કર્યો છે અથવા તો કશું તેમને નુકસાન પહોંચાડ્યું છે તો તેની માટે હતું. એટલે કે પાપાર્થણ ઈશ્વર સમક્ષ ગુનેગારોના પર ભાર મૂકે છે. અને જ્યારે પણ અર્પણ લાવવામાં આવે તો યાજક તપાસ કરતા હતા કે શું આ જે ગુનો છે અથવા તો આ જે પાપ થયું છે તે ઈશ્વરની તરફ થયું છે કે કોઈ સમાજમાં કોઈ વ્યક્તિની તરફ થયું છે. એટલે કે કોઈની મિલકતનું આપણે નુકસાન પહોંચાડ્યું હોય અથવા તો કોઈ ઢોરઢાકને કશું નુકસાન થયું હોય એવી વાત હોય તો ત્યાં દોષાર્થ પણ આપવામાં આવતું હતું. જો ઈશ્વરનો નિયમ ભંગ કર્યો હોય તો ત્યાં પાપાર્થણ આપવામાં આવતું હતું. એક શબ્દ તમે વારંવાર જો આ તમે અધ્યાયો તમે વાંચશો તો તમે જોશો કે અહીંયા બીજી કલમમાં લખવામાં આવ્યો છે અને વારંવાર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ અજાણતા મારા આદેશોનું ઉલ્લંઘન કરે, અજાણતા, આ સમજવું બહુ જરૂરી છે. અને તેની માટે હું તમારું ધ્યાન ગીતશાસ્ત્રનો 19મો અધ્યાય અને 12મી કલમ તરફ દોરવા માંગુ છું. ત્યાં દાઉદ રાજા સમજતા હતા કે આનો મતલબ શું થાય છે. લખવામાં આવ્યું છે કે પોતાની ભૂલો કોણ જાણી શકે, છાના પાપમાંથી તમે મને મુક્ત કરો. એ જ રીતે ગીતશાસ્ત્રનો 139મો અધ્યાય અને 23 અને 24મી કલમ આપણને ઘણા બધા આ કલમોને જાણીએ છીએ. કદાચ આપણા ઘણામાં આપણા એવા છે કે જેમને મોડે પણ હશે. તો ત્યાં લખવામાં આવ્યું છે કે હે ઈશ્વર, મારી પરીક્ષા કરો અને મારું અંતકરણ ઓળખો, મને પારખો અને મારા વિચારો જાણી લો, મારામાં કોઈ કંઈ દુરાચાર હોય તો તે તમે જોજો અને તમે મને સનાતન માર્ગમાં ચલાવજો. આપણા સર્વમાં કોઈ પણ સંપૂર્ણ નથી. આપણે ઘણી વખત પાપ કરી બેસીએ છીએ અને અમુક પાપ અજાણતા થઈ જાય છે. હવે હું તમને એમ પણ કહી શકું કે કોઈ પાપ એવું નથી કે જે અજાણતા એકદમ અજાણતા હોય, આમ થોડોક તો ખ્યાલ હોય છે જ, પણ આપણો ધ્યેય કોઈને દુઃખ પહોંચાડવાનો હોતો નથી. અમુક વખત આપણે આવેશમાં આવીને, ગુસ્સામાં આવીને કશું બોલી જઈએ, કદાચ આપણે અમુક લોકો જે છે તેમનો તેમની જે પરિસ્થિતિ તે જાણતા ન હોય, તેમનું સંપૂર્ણ રીતે તેમના જીવનમાં શું ચાલી રહ્યું છે તે આપણે જાણતા ના હોય, અને આપણે આપણે કદાચ એવું કંઈક બોલીએ અથવા એવું કંઈક કહીએ કે જેનાથી તેઓને મન દુઃખ થાય, અને પછીથી તમને જ્યારે ખ્યાલ આવે ત્યારે તમે કહો કે અમારે તેમની આગળ નહોતું કહેવાનું, મને ખબર નથી કે તેઓ અત્યારે આ જીવનમાં આ મુશ્કેલીમાં છે અને મારાથી આવું બોલાઈ ગયું. તો એ આપણે અજાણતા પાપ કહી શકીએ. કોઈ વખત આપણને ખબર ના હોય, ખાસ કરીને આપણે આ યહૂદી ધર્મની વાત કરીએ ને, જે ખાવાના નિયમો હતા, અમુક આપણને ખ્યાલ ના, એ લોકોને ખ્યાલ ના રહ્યો હોય કે આ શુદ્ધ છે કે નહીં, અને ખાઈ લીધું હોય તો, અને પછી પાછળથી જો તમને ખ્યાલ આવે તો એ અજાણતું પાપ એમ આપણે કહી શકાય. અને એથી જ કરીને અહીંયા આપણે જે દાઉદ રાજા ની તરફથી જે વાંચ્યું તો તે સમજવું જરૂરી છે, અને આપણે પણ પ્રાર્થના આ પ્રમાણે કરવી બહુ જરૂરી છે કે હે ઈશ્વર, મારી પરીક્ષા કરો અને મારું અંતકરણ ઓળખો, મને પારખો અને મારા વિચારો જાણી લો, મારામાં કંઈ દુરાચાર હોય તો તે તમે જોજો અને મને સનાતન માર્ગમાં ચલાવો. પોતાની ભૂલો કોણ જાણી શકે? ઘણી વખત આપણે પોતાની જાતની પરીક્ષા કરવી પડે છે અને પ્રાર્થના કરીને પ્રભુની પાસે આજીજી કરવી પડે છે કે મને છાના પાપમાંથી મુક્ત કરો. એટલે આ જે અર્પણો અહીંયા હતા તે અર્પણો ફક્ત અજાણતા પાપો માટે હતા. ભૂલ થઈ ગઈ છે, તમને ખ્યાલ નહોતો, તો તેની માટે તમે તમે અર્પણ લાવી શકો છો. પવિત્ર શાસ્ત્રમાં કોઈ પણ અર્પણ એવું નથી કે જે તમે પાપ જાણતા હોય ને કર્યું હોય, અથવા તો તમારી પોતાની સ્વતંત્ર ઈચ્છાથી જે પાપ કર્યું હોય તેની માટે કોઈ અર્પણ નથી. અને વાલાઓ તમે સાંભળજો બરાબર, હું શું કહું છું, તેની માટે કોઈ અર્પણ નથી. હું એમ નથી કહેતો કે તેની માટે કોઈ માફી નથી, કારણ કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત આપણને દરેક પાપમાંથી મુક્ત કરે છે, દરેક પાપની માફી મળી શકે છે, પણ એ માટે કોઈ અર્પણ નહોતું, કોઈ અર્પણ નહોતું. અને એ માટે હું તમારું ધ્યાન ગણનાનું પુસ્તક તેનો 15મો અધ્યાય અને 30 અને 31 કલમ તરફ દોરવા માંગુ છું. ત્યાં લખવામાં આવ્યું છે, ગણનાનું પુસ્તક 15મો અધ્યાય ને 30 અને 31 કલમ, પણ જો કોઈ વ્યક્તિ, પછી તે ઇસ્રાયેલી વતની હોય કે વિદેશી હોય, જાણી જોઈને ઈરાદાપૂર્વક પાપ કરે તો તે યહોવાનું અપમાન કરે છે. એટલે ઈરાદાપૂર્વક જાણી જોઈને કરેલા પાપનું કોઈ અર્પણ નથી. એવા માણસનો બહિષ્કાર કરવો અને સમાજથી અલગ રાખવો, કારણ કે તેણે યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન ઈરાદાપૂર્વક કર્યું છે, તેણે યહોવાની અવાજ્ઞા કરી છે, તેથી એ માણસનો સંપૂર્ણ બહિષ્કાર કરવો, એના પાપની જવાબદારી એના એકલાના જ માથે છે. આ પવિત્ર શાસ્ત્રનો નિયમ છે. ઈરાદાપૂર્વકનું જે પાપ છે તે તમે કોઈ અર્પણ દ્વારા તેની માફી નથી મેળવી શકતા. પણ ફરીથી યાદ દેવડાવું છું કે દરેક પાપની માફી છે, અને આ વાત સમજવી બહુ જરૂરી છે. આ વાત દાઉદ રાજા બહુ સારી રીતે સમજતા હતા. એથી કરીને હું તમારું ધ્યાન ગીતશાસ્ત્રનો 51મો અધ્યાય અને તેની 1લી કલમ તરફ દોરવા માંગુ છું. આ જે ગીતશાસ્ત્રનો 51મો અધ્યાય છે તે દાઉદ રાજાએ જ્યારે બેથશીબા સાથે વ્યભિચાર કર્યો અને તેના તેના પતિને મારી નાખ્યો, તેનું ખૂન કર્યું, ત્યાર પછી પસ્તાવા રૂપે લખવામાં આવ્યું છે. હવે આપણે જે શીખી રહ્યા છે તે પ્રમાણે દાઉદે જે પાપ કર્યું હતું તે ઈરાદાપૂર્વક હતું, જાણી જોઈને, એ જાણતો તો એ શું કરતો હતો, જ્યારે તેણે ચિઠ્ઠી લખી કે આ એના એનો પતિ છે, તેને તું તું યુદ્ધમાં આગળ મોકલજે, એટલે કે તે મરી જાય, દાઉદ રાજા જાણતો હતો કે એ શું કરી રહ્યો છે. દાઉદ રાજા જાણતો હતો કે એણે વ્યભિચારનું પાપ કર્યું છે, ઈરાદાપૂર્વક પાપ, જેથી એ કોઈ અર્પણ લાવી શકે નહીં. અને તેથી જ કરીને ગીતશાસ્ત્રનો 51મો અધ્યાયને પહેલી કલમ શું કહે છે, વાલાઓ આપણે આપણે વાંચીએ. ત્યાં લખવામાં આવ્યું છે આ દાઉદ રાજાની એક દાઉદ રાજાની એક આજીજી છે, તે પસ્તાવો કરી રહ્યો છે અને શું લખ્યું છે ત્યાં કે હે પ્રેમાળ દયાળુ દેવ, મારા પર દયા કરો, તમારી મહાન સહાનુભૂતિથી મારા પાપો ભૂસી નાખો. અને એ જ 51મા અધ્યાયમાં 16મી કલમમાં અને ફરીથી પણ આપણે વાંચીશું, ત્યાં લખ્યું છે કે તમે યજ્ઞોથી રીઝાતા નથી, નહીં તો હું તે અર્પણ કરેત, તમને વેદી પર અર્પણ કરેલા દહણા પણ પસંદ નથી. દેવને જે અર્પણ જોઈએ છે તે ભંગિત, ખેદિત, પશ્ચાતાપી આત્મા. દાઉદ રાજા સમજતા હતા કે આ જે પે મેં પાપ કર્યું છે, તે પાપ મને ફક્ત મારી દયા અને દેવની કૃપા જ માફ કરી શકે છે. ફક્ત દેવની દયાની તેણે માંગણી કરી, હે પ્રેમાળ દયાળુ દેવ, મારા પર દયા કરો, તમારી મહાન સહાનુભૂતિથી મારા પાપો ભૂસી નાખો. અને વાલાઓ, આ જ વાત પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણી માટે વધસ્તંભ પર કરી છે. તમે કશું જ કરી નથી શકતા. જૂના કરારમાં જે યહૂદી વ્યક્તિ હતી તે કોઈ અર્પણ લાવી નથી શકતી જે ઈરાદાપૂર્વક પાપ કર્યું હતું તેને માટે. સંપૂર્ણ પાપની માફી, જે અજાણતા થયેલું પાપ હતું તે પણ તેઓ રક્ત દ્વારા ખાલી તેની ઉપર તે ઢંકાઈ જતું હતું, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા જ તેની માફી મળી શકે તે આપણે જાણીએ છીએ. વાલાઓ, આજે આપણે જ્યારે આપણા જીવનને તપાસીએ, આપણે જોઈએ કે આપણા હૃદયમાં એવું કંઈક છે, છાનું છૂપું પાપ, કદાચ કોઈ પાપ જે આપણે ઈરાદાપૂર્વક દાઉદ રાજાની જેમ કર્યું છે, કદાચ કોઈ જાણતું નથી, સમાજમાં કોઈ જાણતું નથી, તમારો પતિ કે તમારી પત્ની કે તમારા મા બાપ કે તમારા બાળકો કોઈ જાણતું નથી, પણ વાલાઓ પ્રભુ જાણે છે. અને એ પાપની માફી તમને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી મળી શકે છે. તમારે પણ દાઉદ રાજાની જેમ ઘૂંટડે પડી અને પ્રભુને આજીજી કરવાની છે કે હે પ્રેમાળ દયાળુ દેવ, મારા પર દયા કરો, મારા પાપો ભૂસી નાખો. જોયું, આપણે અહીંયા જોઈએ છીએ તે પ્રમાણે કે આ પાપાર્થણ પ્રભુની પાસે લાવવાનું હતું. કશો ફરક પડતો નહોતો કે તમે કોણ છો, અને જેટલો તમારો સમાજમાં ઊંચો હોદો તેટલું ઊંચું બલિદાન. અહીંયા આપણે વાંચ્યું તે પ્રમાણે યાજકે બળદ લાવવાનો હતો. બળદ એ સૌથી મોંઘામાં મોંઘું બલિદાન હતું. પછી આપણે જોઈશું કે કોઈકે ઘેટું લાવવાનું, કોઈકે પક્ષી લાવવાનું, અને છેલ્લે ગરીબને માણસને માટે તો એમ પણ લખ્યું છે કે થોડો લોટ હોય તો એ પણ લઈને આવવાનું. પણ પાપાર્તણ ખરું એ બહુ જરૂરી હતું. તમારું ધ્યાન ફરીથી હું 11 અને 12મી કલમ તરફ દોરવા માંગુ છું. તે પહેલાં ફરીથી તમને યાદ દેવડાવું છું કે અહીંયા પણ જે વિગત આપવામાં આવી છે કે આ બળદને મુલાકાત મંડપના પ્રવેશ દ્વાર આગળ લાવી તેના પર માથા પર હાથ મૂકવાનો, ફરી એ બળદને કાપવાનો. આપણે જોઈએ છીએ કે કેટલી મહેનતનું કામ છે. આપણે પહેલા અધ્યાયમાં દૈન્યાર્પણ વિશે જ્યારે શીખ્યા ત્યારે આપણે શીખ્યા હતા કે આ જે વ્યક્તિ લાવતી હતી તેણે આ કામ કરવાનું હતું. એક આખા બળદને કાપવો એ બહુ સહેલી વાત નથી વાલાઓ. તમે વિચારો, એ બળદને માથા પર હાથ મૂકી જીવતા બળદને એને કાપવો, આ તમારે કલેજું તમારું બહુ એ હોવું જોઈએ. અને એ જ્યારે આપણે એ વિધિ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે પાપની કિંમત કેટલી ભારે છે. ત્યારબાદ તેણે થોડું લોહી મુલાકાત મંડપની અંદર યહોવા સબક ધૂપવેદીના ખૂણા ઉપર રેડવું, અને એ જે ત્યાં લખ્યું છે કે યહોવા સમક્ષ ધૂપની વેદીના ખૂણા ઉપર રેડવું, એ એ એ ન્યાયની જગ્યા હતી. એ રેડી દેવાનું હતું, જેવી રીતે કે પ્રભુ આપણી માટે સંપૂર્ણ રીતે ખર્ચાઈ ગયા છે તેવી રીતે. પણ પછી અહીંયા બહુ મહત્વનું સૂચના આપવામાં આવી છે. 11 અને 12 કલમ તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. કહે છે કે પરંતુ જુવાન વાછરડાનો બાકીનો ભાગ, ચામડું, માંસ, માથું, પગ, આંતરડા અને છાણ છાવણીની બહાર પવિત્ર સ્થાને લઈ જઈ ત્યાં રાખ નાખવાની જગ્યાએ લાકડા સળગાવીને તેને બાળી મૂકવો. આના 2-3 હેતુ હતા વાલાઓ. પહેલો હેતુ તો એ હતો કે આ દેણિયાર પણ અને પાપાળ થણ આમ તો બહુ બહુ સરખા લાગતા હતા, અને જ્યારે આ કરવામાં આવે ત્યારે તેમાં તફાવત આપણે સમજી શકીએ છીએ કે આને છાવણીની બહાર લઈ જઈ અને તેને સંપૂર્ણ રીતે બાળી નાખવામાં આવતું હતું. આઉટસાઇડ ધ કેમ્પ, છાવણીની બહાર. અને આ જ વાત આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે વધસ્તંભ પર લટકાવી દેવામાં આવ્યા ત્યારે આપણે જોઈએ છીએ. તમારામાંથી જેઓ ઇઝરાયલ ગયા છે, યરુસાલેમ ગયા છે, અને જો તમે કદાચ ત્યાં જોયું હોય તો જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની જેને ગાર્ડન ટુમ્બ, બગીચાની જે જગ્યા છે ત્યાં કહેવામાં આવે છે, ત્યાં બસનો આખો ડીપો છે, ત્યાં દમાસ્કસ ગેટ, એ શહેરની બહાર છે, એ શહેરની બહાર છે. અને હિબ્રુઓનું પુસ્તક અને તેનો 13 અધ્યાય અને 10 અને 12 કલમ આ પ્રમાણે આપણને શીખવે છે કે અમારી પાસે બલિદાન છે, પરંતુ યાજકો જેઓ પવિત્ર મંડપોમાં સેવા કરે છે તેઓ તે બલિદાનમાંથી ખાઈ શકતા નથી. યહૂદી નિયમ પ્રમાણે પ્રમુખ યાજક વધ કરેલા પશુઓનું રક્ત પવિત્ર સ્થાનમાં લઈને તો જતા હતા, પરંતુ પાપો માટે તે પશુઓના શરીર શહેર બાળી નાખવામાં આવતા હતા. અને આ જ વાત પ્રભુ ઈસુ ખ્રિસ્તના અંગમાં બની હતી. અને એ 12 કલમ પણ હું તમારી આગળ વાંચીશ. હિબ્રુઓનો પત્ર તેનો 13 અધ્યાય અને 12 કલમ આ પ્રમાણે કહે છે વાલાઓ. અને હવે આપણને આ વચનો જ્યારે આપણે શીખીએ ત્યારે તેની સમજણ મળે છે કે આ કારણને લીધે અને તેના લોકો તેની પોતાના લોહી સાથે પવિત્ર બનાવવાના હેતુથી ઈસુ દુઃખ ભોગવીને શહેરની બહાર મરણ પામ્યો. તમારામાંથી ઘણા બધા કદાચ જાણતા હશે કે વર્ષ દરમિયાન એ રોમનોના જે સૈનિકો હતા, રોમનોની જે સત્તા હતી, તે લગભગ 1200 માણસને આવી રીતે વધસ્તંભ પર જડી દેતા હતા. અને એ દરેક જે શિક્ષા ભોગવતા હતા તો એ શિક્ષા કાયમ જે શહેરનો દરવાજો હોય તેની બહાર થતી હતી. એટલે કે જતા આવતા લોકો બધા જોતા, અને ઘણી વખત જ્યારે આ લોકોને વધસ્તંભે લટકાવવામાં આવે તો 2-3 દિવસ તેઓને મરતા થતા હતા. એટલે કે 2-3 દિવસ સુધી તેઓ ત્યાં લટક્યા હોય, અને જે લોકો પોતાના ધંધા વ્યવસાય માટે આવન જાવન કરતા હોય તેઓ એ જોવે, અને એ લોકોને માટે એક જાતની ચેતવણી હતી કે જો તમે સરકારની સામે, સત્તાની સામે પડશો, કોઈ નિયમનું ઉલ્લંઘન કરશો તો તમારી પણ આ દશા થશે. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શહેરની બહાર લટકાવવામાં આવ્યા, જેવી રીતે અહીંયા પાપારતણને પણ છાવણીની બહાર લઈ જઈ અને તેને સળગાવવામાં આવતું હતું. અને જે વારંવાર હું તમને કહું છું, વારંવાર તમને યાદ દેવડાવું છું કે આ બધા જૂના કરારના બલિદાન ઈશ્વર સાથે યોગ્ય સંબંધ રાખવા માટે આપવામાં આવ્યા હતા, પરંતુ ઈસુ ખ્રિસ્ત આપણા પાપો માટે આપણું સંપૂર્ણ બલિદાન કાયમ માટે છે, અને તેણે આપણી પાપ સમસ્યાનું કાયમ માટે નિરાકરણ કર્યું છે. હિબ્રુઓનું પુસ્તક, હિબ્રુઓનો પત્ર તેનો 10મો અધ્યાય 12મી કલમ કહે છે, પણ આપણા પાપોને માટે ખ્રિસ્તે એક જ વાર બલિદાન આપ્યું અને ખ્રિસ્ત દેવની જમણી બાજુએ બિરાજ્યો છે. વાલાઓ, આપણે વાંચ્યું તે પ્રમાણે યાજક એ બળદની ઉપર હાથ મૂકી તેને તેનું અર્પણ કરવામાં આવે, ત્યારબાદ લોહી લઈ અને લોહીનો છંટકાવ કરવા તે વેદી પાસે જતો હતો. મુલાકાત મંડળના પ્રવેશ દ્વાર આગળ લાવી અને પછી અંદર જઈ અને તેનો છંટકાવ કરતા હતા. હવે આપણે જે મુલાકાત મંડપ છે, તમે જુઓ તો તેના 3 ભાગ છે, એટલે કે બહારનો ભાગ કે જ્યાં આ વેદી હતી, જ્યાં યાજક પોતે હાથ જે શુદ્ધિકરણની જે વિધિ હતી તે થતી હતી, ત્યાં જ બલિદાનને બાળવામાં આવતું હતું, બલિદાનને મારવામાં આવતું હતું, અને ત્યારબાદ એનું રક્ત મુલાકાત મંડપમાં લઈ જવામાં આવતું, જ્યાં કે પવિત્ર સ્થાન જેને કહેવામાં આવે છે, હોલી પ્લેસ. અને ત્યારબાદ અંદર જે એકદમ ગુપ્ત સ્થાન હતું, એટલે કે હોલી ઓફ હોલીઝ, એ તેનો 3જો ભાગ હતો. હવે આ યાજક જેણે પાપ કર્યું છે, એ પાપાર્થરણ આપ્યા પછી, એ અર્પણ આપ્યા પછી ફરીથી પ્રભુની સંગતમાં જઈ શકતો હતો. એ પહેલાં એ પ્રવેશ નથી કરી શકતા, એ લોહી વગર એ પ્રવેશ નથી કરી શકતા. અને એ જ વાત આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપેલું જે બલિદાન છે એ આપણા બાપે મંજૂર કર્યું છે, અને આજે આપણે વાંચ્યું તે પ્રમાણે દેવના જમણી બાજુએ બિરાજ્યા છે. હી ઇઝ રેસ્ટિંગ. જે યાજક હતા, જે મુલાકાત મંડળ અને મંડપ અને જે પ્રભુ મંદિરમાં કાર્ય કરતા હતા, તેઓ કદી બેસવાનો તેઓને સમય હતો નહીં. તમે જાણો છો કે તે એ જે હોલી પ્લેસ છે, ત્યાં 3 વસ્તુ હતી, એટલે કે એક તો જે ઓઇલ લેમ્પ હતો, જે દીવા જેને સતત તેલ ભરવામાં આવતું હતું, જેથી ત્યાં પ્રકાર કે બીજી કોઈ બારી કે પ્રકાશને માટે કોઈ સુવિધા હતી નહીં, એટલે કે એ લેમ્પ એટલે કે એ દીવો હંમેશને માટે બળતો હતો, અને યાજકે એ કાર્ય કરવાનું હતું કે એ ત્યાં તેલ હોય. બીજી એક વસ્તુ હતી કે ત્યાં શો બ્રેડ હતી, જે આપણે જાણીએ છીએ કે દાઉદ રાજા જ્યારે ભૂખ્યો હતો ત્યારે એ જે ફક્ત યાજકને ખાવાને યોગ્ય છે તેણે ખાધી હતી. એટલે કે આ જે ત્યાં રોટલી હતી, બ્રેડ ત્યાં હતી, તે સતત યાજકે ધ્યાન રાખવાનું હતું કે તે તાજી હોય. અને ત્રીજી વસ્તુ એ ઓલ્ટર ઓફ ઇન્સેન્સ, ત્યાં એ જે ધૂપની વેદી હતી. એટલે કે યાજક જ્યારે આ હોલી પ્લેસમાં હોય ત્યારે સતત કાર્ય કરતા હતા, પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બલિદાન આપ્યું, અને આ વાત આપણને હિબ્રુઓનું પુસ્તક શીખવે છે કે એ જે પ્રમુખ યાજક છે તેમનું કામ સંપૂર્ણ કરી અને હવે તે દેવની જમણી બાજુએ બેઠા છે, જે પ્રભુ મંદિરમાં યાજક નતા કરી શકતા, કારણ કે તે યાજકો, દરેક યાજક અધૂરા હતા. તે પણ પોતે પણ પાપી હતા, પોતે પણ તેમને પાપની ક્ષમાની જરૂર હતી, પણ આપણો યાજક, આપણો પ્રમુખ યાજક જે સંપૂર્ણ છે, કોઈ પાપ નથી, તેમણે પોતાનું અર્પણ કરીને અત્યારે સ્વર્ગમાં બિરાજ્યા છે અને ત્યાં શાંતિથી બેઠા છે. બીજો કરંથી 5મો અધ્યાય 21મી કલમ કહે છે કે ખ્રિસ્ત નિષ્પાપી હતો, માટે જેણે પાપ જાણ્યું નહોતું તેણે આપણે માટે પાપરૂપ કર્યો. દેવે આમ અમારા માટે કર્યું કે જેથી અમે ખ્રિસ્તમાં દેવ સાથે સત્યનિષ્ઠ બની શકીએ. That we may become the righteousness of God in him. જે પાપી હતો નહીં તે મારી અને તમારી માટે પાપ બન્યો. જેણે પાપ જાણ્યું નહોતું તે મારી અને તમારી માટે પાપરૂપ બન્યો. જેથી કરીને હું અને તમે ખ્રિસ્તમાં સત્યનિષ્ઠ બની શકીએ, પ્રભુની હાજરીમાં ઊભા રહેવાને માટે લાયક બની શકીએ. જે સંબંધ આપણે એદનવાડીમાં તૂટી ગયો હતો તે ફરીથી સ્થાપિત કર્યો. યશાયાનું પુસ્તક તેનો 53મો અધ્યાય અને 4 ચોથી કલમ થી 6ઠી કલમ જો હું વાંચું તો ત્યાં લખવામાં આવ્યું છે કે તેમ છતાં તેણે આપણા વિતકો પોતા પર લઈ લીધા, આપણી બીમારીઓ પોતે વોરી લીધી. આપણે તો એમ માન્યું કે તેને સજા થઈ છે, દેવે તેને આઘાત કરીને દુઃખમાં નાખ્યો છે, પણ તે તો આપણે કરેલા અપરાધો માટે વિંધાયો હતો અને આપણા પાપો માટે કચડાયો હતો. એણે ભોગવેલી સજાને કારણે આપણે સુખ શાંતિ ભોગવીએ છીએ અને તેને પડેલા ચાપખાથી આપણે સાજા થયા છીએ. આપણે રસ્તો ભૂલી ગયા છીએ અને ઘેટાની જેમ રઝળી ગયા છીએ, પણ યહોવાએ આપણા બધાનો દોષ તેને માથે નાખ્યો છે. શરૂઆતમાં કીધું તે પ્રમાણે જે કિંમત યહોવા બાપે નક્કી કરી હતી કે પાપની માફી માટેની જે કિંમત ચૂકવવાની હતી એ આપણામાંથી કોઈ ચૂકવી નહોતું શકતું, એટલે તેમણે પોતાનો એકાક જનિત દીકરો મોકલ્યો. હી પેડ ધ પ્રાઇસ દેટ વી કુડ નોટ પે, જે આપણે ચૂકવી નથી શકતા તે કિંમત પ્રભુ ઈસુ ખ્રિસ્તે ચૂકવી. માથીની સુવાર્તા તેનો 26મો અધ્યાય અને 28મી કલમ કહે છે, આ દ્રાક્ષારસ મારું લોહી છે, નવા કરારનું એ મારું લોહી મરણ છે, જે પાપીઓના માફીના અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવ્યું છે. અને આ વાત વાલાઓ, આ અર્પણો જે વિશે જે આપણે શીખી રહ્યા છે તે યાદ રાખવાની બહુ જરૂર છે કે આ જે અર્પણો હતા આપણે જાણીએ છીએ કે તેનાથી માફી મળી શકતી નથી. હિબ્રુઓનું પુસ્તક આપણને કહે છે કે ઘેટા અને પશુઓના લોહીથી તમને પાપની માફી મળી શકતી નથી. પણ આ અર્પણ તેઓ વિશ્વાસથી લાવતા હતા, કારણ કે તેઓ જાણતા હતા કે ભવિષ્યમાં આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ અર્પણ આપનાર છે, તે દ્વારા અમને પાપની માફી મળવાની છે. તે વિશ્વાસ સહિત તેઓ આ અર્પણ લાવતા હતા. જેવી રીતે કે મેં હમણાં વાંચ્યું તે પ્રમાણે, આ દ્રાક્ષારસ મારું લોહી છે, નવા કરારનું એ મારું લોહી મરણ છે, કે જે પાપીઓને માફીના અર્થે ઘણાઓને માટે વેવડાવવામાં આવ્યું છે. આપણે યાદ કરીને પ્રભુ ભોજન લઈએ છીએ કે પ્રભુએ મારી માટે આ લોહી વેવડાવ્યું હતું. અહીંયા જે વાત આપણે વાંચી તે પ્રમાણે, છેલ્લી વાર જ્યારે પાસ્કા પર્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યો સાથે પાડ્યું ત્યારે તેમણે શું કીધું, અને આ વાત પર આપણે બહુ ધ્યાન આપતા નથી, પણ ત્યાં એવું લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હવે હું મારા બાપના રાજ્યમાં તમારી સાથે હઈશ, ત્યારે હું આ દ્રાક્ષારસ પીશ. એટલે કે અત્યારે આપણે પણ હા પ્રભુ ભોજન યાદગીરીને લઈને કરીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ક્રોસ આપણે વધસ્તંભ પર આપણી માટે જે અર્પણ આપવામાં આવ્યું તે, અને તેમણે જે આપણી માટે કર્યું તે, પણ એ સાથે આપણે એ પણ વિશ્વાસ છે આપણને કે એક દિવસ આવશે કે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે હઈશું અને આપણી સાથે તે પાસ્કા પર્વ પાડશે. એ જ વાત યહૂદીઓ આ અર્પણ દ્વારા કરી રહ્યા છે કે એક દિવસ આવશે કે અમારો તારનાર આવશે અને તેના રક્તમાં અમને સાજાપણું મળશે, પાપની માફી મળશે. ઈસુ આપણને જે જોઈએ છે તે સર્વ પૂરું પાડે છે. તે દરેક અર્પણ, આપણું દરેક અર્પણ છે, દહીનાર્પણ તમે ગણો, પાપાર્થણ ગણો, આપણે જે ખાધાર્પણ જોયું, સર્વ અર્પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે. દરેક અર્પણ તે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સમાયેલા છે. દરેક અર્પણ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ ચિંધે છે. શું તમે અંગત રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખો છો? શું તમે આ વાત સમજી શકો છો કે ઈસુ તમારી માટે શું અર્પણ આપ્યું છે? Do you believe that Jesus Christ died for all your sins and paid your full debt? જાણો છો કે એ તમારું દૈન્યાર્પણ છે, તમારું પાપાર્થણ છે, તમારું દોષાર્થ પણ છે. શું તમે સમજી શકો છો કે પ્રભુએ શું કિંમત તમારી માટે ચૂકવી છે? દરેક વ્યક્તિ ઈશ્વર સમક્ષ એક પાપી તરીકે ઊભો રહ્યો છે. આપણે બધા પાપી છીએ. આપણે સર્વે ઈશ્વરની આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું છે, અને ઉલ્લંઘન કરવા બદલ, આપણે ઈશ્વરનો અનાદાર કરવા બદલ દોષિત છીએ. કોઈ પણ વ્યક્તિ ક્યારેય પોતાની લાયકાત ઉપર ઈશ્વરની હાજરીમાં ઊભી રહી શકતી નથી. કેમ? કારણ કે આપણે દરેક પાપી છે, અને પાપની સજા મૃત્યુ છે. એટલે કે ઈશ્વરથી અલગ થવું. તો પછી આપણે એક મનુષ્ય તરીકે, માણસ તરીકે, કોઈ પણ વ્યક્તિ ઈશ્વર પાસે કેવી રીતે જઈ શકે અને તેમને સ્વીકાર્ય કેવી રીતે બની શકીએ? કેવી રીતે આપણે ઈશ્વર સાથે હંમેશ માટે જીવવાનો અધિકાર મેળવી શકીએ? અને આ સર્વ પ્રશ્નોનો જવાબ એક જ છે વાલાઓ, ઈસુ ખ્રિસ્તના મૃત્યુ દ્વારા, ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા. ઈસુ ખ્રિસ્ત એ બલિદાન છે જે માણસને પાપના દંડમાંથી મુક્ત કરવાને માટે ચૂકવવામાં આવેલી ખંડડી. જ્યારે આપણે, કોઈ પણ વ્યક્તિ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, તો આપણને આપણા પાપોની ક્ષમા મળે છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને બચાવે છે, આપણા પાપો માફ કરવામાં આવે છે. ઈશ્વર બાપ પોતે આપણા પાપો માફ કરે છે. આપણું અને ઈશ્વર સાથેનું સમાધાન થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ સમાધાન કરવામાં આવ્યું છે, અને ઈશ્વર આપણને સ્વીકારે છે, કારણ કે હવે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તથી ઢંકાયેલા છે, અને હવે આપણે હંમેશને માટે દેવની સાથે સંગતમાં રહી શકીએ છે. અને આ સર્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તને લઈને, તેમણે આપણી માટે જે અર્પણ આપ્યું, તેમણે આપણી માટે જે બલિદાન આપ્યું, તેમના મૃત્યુમાં આ આશીર્વાદ આપણને મળ્યો છે. કેટલી અજાયબ જેવી કિંમત પ્રભુ ઈસુ ખ્રિસ્તે ચૂકવી છે! શું આજે તમે તમારું હૃદય પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપવાને તૈયાર છો? શું તમારે પાપની માફી જોઈએ છે? અને આ એક ઉદાહરણ આપી અને હું આજનું આપણું શિક્ષણ પૂરું કરીશ. એક માણસ હતો, એક સુંદર શહેરમાં રહેતો હતો. એ શહેરમાં એક બહુ મોટો પહાડ હતો, અને તમે શહેરમાં ગમે ત્યાં હો ત્યાંથી તમને એ પહાડ દેખાતો હતો. અને એ માણસની બહુ વખતથી એ ઈચ્છા હતી કે એ પર્વતની ટોચ સુધી તે પહોંચે, કોઈક રીતે ત્યાં ટોચ સુધી તેને પર્વત ચડીને પહોંચવાની ઈચ્છા હતી. અને એણે નક્કી કર્યું કે હું મહેનત કરી અને હું ત્યાં પહોંચીશ. અને તેણે જે કંઈ કસરત કરવાની હોય, તૈયારી કરવાની હોય, તે તેની શરૂઆત કરી. એણે કોઈને કહેવું નહોતું, આ જે જસ હતો એને માન જોઈતું હતું, એને લોકોની પ્રશંસા જોઈતી હતી કે આ એક જ માણસ એવો છે કે જે આ પર્વત ઉપર ચડી શકે છે. એટલે એણે કોઈની મદદ નહીં લીધી નહીં, પોતે જ પોતાની રીતે જે કરવાનું હતું તે કરતો હતો. અને થોડા વર્ષો પછી જ્યારે એને લાગ્યું કે હવે મારામાં બળ છે, શક્તિ છે કે હું આ કામ કરી શકું, ત્યારે તેણે એ પર્વત ચડવાની શરૂઆત કરી. અને જે દિવસે તેણે શરૂઆત કરી તે દિવસે કોઈને ખબર નહોતી, કશી કોઈને કીધું નહોતું. એ પર્વત પહોંચી ગયો અને ચડવાની શરૂઆત કરી, અને એની મહેનત તેને કામ આવી. તે ધીરે 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 છેક ટોચ સુધી પહોંચવા જ આવ્યો હતો. અને સાંજ પડી રહી હતી, ધીરે ધીરે આકાશમાં વાદળ હતું, તારા કે કોઈ પણ જાતનો પ્રકાશ હતો નહીં. પણ તેણે મનમાં નક્કી કર્યું હતું કે હું ગમે તે રીતે આ પર્વત પર ચડીશ. અને લગભગ એ પહોંચવા જ આવ્યો હતો અને ત્યાં તેનો પગ લપસ્યો અને તે પડ્યો. અને જેમ એ જેવો એનો પગ લપસ્યો, અને આપણે તમે વિચારી શકો છો કે હવે એ જમીન તરફ એકદમ ઝડપથી જઈ રહ્યો છે. અને તેને એ દરમિયાન તેનું આખું પોતાનું જીવન તેને દેખાઈ ગયું, અને ખબર હતી કે હવે હું મરનાર છું. અને એ વિચારતો જ હતો અને ત્યાં એકદમ જ તેણે જે દોરડું બાંધ્યું હતું તે દોરડું એ ઝટકો માર્યો અને તેને ઉપર ખેંચી લીધો, અને હવે તે હવામાં લહેરતો હતો. કોઈ રીતે તેનાથી આમાંથી છટકવું શક્ય હતું નહીં. અને ત્યાં એ હવામાં લટકતો હતો, બિલકુલ અંધારું હતું, આજુબાજુ કોઈ હતું નહીં, પર્વતની આજુબાજુ કોઈ ખાસ ફરકતું હતું નહીં. અને તેથી કરીને તેણે પ્રભુને હાંક મારી કે પ્રભુ તું મને બચાવ. કશો જવાબ આવ્યો નહીં. ફરીથી એણે હાંક મારી કે પ્રભુ આ સંજોગોમાંથી તમારા સિવાય કોઈ મને બચાવી શકે એવું નથી. અને જ્યારે તેણે બીજી વખત હાંક મારી તો તેને એક અવાજ આવ્યો કે શું ખરેખર તને લાગે છે કે હું તને બચાવી શકું? તો કહે છે કે હા પ્રભુ, તમારા સિવાય કોઈ બચાવી શકે નહીં. ફરીથી અવાજ આવ્યો, તું હું તારી માટે શું કરી શકું? અને માણસે જવાબ આપ્યો કે તું મને અહીંયાથી છોડાવી લે, મારો જીવ બચાવી લે. પ્રભુએ ફરીથી પૂછ્યું કે શું તને ખરેખર ખાતરી છે, તને મારી પર વિશ્વાસ છે કે હું તને બચાવી લઈશ? અને એ માણસે કીધું કે હા, મને સંપૂર્ણ ખાતરી છે કે તમે મને બચાવી લેશો. અને ફરીથી અવાજ આવ્યો કે જો તને મારી પર વિશ્વાસ છે તો આ દોરડું છે તેને કાપી નાખ. યાદ દેવડાવું વાલાઓ, આ માણસ એ દોરડા દ્વારા લટકી રહ્યો છે હવામાં, અને પ્રભુ એને કીધું કે જો તને વિશ્વાસ છે તો આ દોરડું તું કાપી નાખ. રાતનો સમય હતો, બીજા દિવસની જ્યારે સવાર થઈ ત્યારે ગામના લોકોએ જોયું કે આ માણસ લટકતો હતો અને ઠંડીને લઈને તે થીજી ગયો હતો અને મરી ગયો હતો. દોરડા પર લટકતો હતો અને મરી ગયો હતો. દુઃખની વાત એ છે વાલાઓ કે તે જે જમીન હતી તેની 5 જ ફૂટ ઊંચાઈ પર હતો. દોરડું કાપ્યું હોત તો એ જીવી ગયો હોત. તમારામાંથી કેટલા એવા છે લોકો, આપણામાંથી કેટલા એવા લોકો છે કે જે દોરડું કાપવાને માટે તૈયાર નથી? શું આજે તમે પ્રભુનો જે ધીરો મીઠો અવાજ છે તે સાંભળો છો? શું તમે દોરડું કાપવાને માટે તૈયાર છો? શું સંપૂર્ણ વિશ્વાસ પ્રભુનું જે આપણી માટે કરેલું કાર્ય છે તેની માટે પર મૂકવાને તૈયાર છો? કે હજુ પણ તમે તમારી જ પોતાની આવડત, તમારી જ પોતાની જ ધાર્મિક તપા પર આધાર રાખીને નાશમાં જઈ રહ્યા છો? આ નિર્ણય બહુ જરૂરી છે. સમય નથી વાલાઓ, આ નિર્ણય દરેકને માટે જરૂરી છે. જો નથી કર્યો તો આપણા પાપાર્તણ પર વિશ્વાસ મૂકો, પ્રભુના સંપૂર્ણ કાર્ય પર વિશ્વાસ મૂકો, દોરડું કાપી નાખો. ઓ અમારા પવિત્ર પવિત્ર આકાશમાંના બાપ, ફરીથી એક વાર પ્રભુ આપ, તમારું જે અજાય બલિદાન, તમારો એકનો એક પુત્ર જે તમે અમારી માટે આપ્યો, કે તેના રક્તમાં અમને શુદ્ધિ મળે પ્રભુ આપ, કે ફરીથી અમે તમારી હાજરીમાં ઊભા રહી શકીએ અને પ્રભુ મોતની જે આગ છે તેમાંથી બચી જઈ અને તમારી સાથે તમારી સંગતમાં એક આશીર્વાદિત જીવન જીવીએ, અનંત જીવન જીવીએ, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. હજુ પણ જો પ્રભુ બાપ કોઈ છે કે જેમણે આ નિર્ણય નથી કર્યો, તો પ્રભુ બાપ તેમના હૃદયનું દ્વાર ફરી ખટખટાવો અને આજે પ્રભુ બાપ તેઓનો તારણનો દિવસ હોય તેવું હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું. દરેક સાંભળનાર વ્યક્તિને તમારા હાથમાં મૂકું છું. અમને દરેકને તમે જાણો છો, અમારા દરેકના હૃદય તમે જાણો છો પ્રભુ બાપ. દાઉદ રાજાએ જે કીધું હતું તે પ્રમાણે પ્રભુ બાપ અમે તમને હાંક મારીએ છીએ. તમે અમારા હૃદયોમાં જુઓ, જો કોઈ છાનું પાપ હોય પ્રભુ બાપ, તો પ્રભુ બાપ તેની માફી માંગીએ છીએ. અને તમારું વચન કહે છે તે પ્રમાણે પ્રભુ બાપ અમે એક ભંગિત હૃદય સાથે તમારી આગળ નમીએ છીએ. આ અમારી ટૂંકી વિનંતી સાંભળો અને સ્વીકાર કરો. આમેન.